જય જીનેન્દ્ર, બધાને આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના ક્લાસ શરૂ કરીએ છીએ. બધા હાથ જોડી લે મંગલાચરણ માટે.
નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો અજાયાણમ, નમો લોહે સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના છઠ્ઠા અધિકારના આધારે આપણે ઉપાદાન નિમિત્તનો સ્વાધ્યાય કરી રહ્યા છે. એમાં આપણે અત્યાર સુધી 421 ક્વેશ્ચન સુધી આપણે જોયું છે. આજે આપણે 422 થી આગળ વધારવાનું છે. જો આગળ વધીએ એની પહેલા આપણે જરાક થોડુંક રિવિઝન કરી લઈએ. આપણે વાત શેની ચાલે છે? ઉપાદાન નિમિત્ત સંબંધ અથવા કારણ કાર્ય વ્યવસ્થા. ઉપાદાન નિમિત્ત સંબંધ અથવા કારણ અને કાર્ય વ્યવસ્થા, એની આપણે ચર્ચા ચાલી રહી છે. બરાબર, આપણે અત્યાર સુધી ગત અનેક ક્લાસ દ્વારા આ કારણ કાર્ય વ્યવસ્થાના જે જુદા જુદા, એમ કહે ને કે આખું જે પ્લે છે એના જુદા જુદા કેરેક્ટર્સ, એને આપણે એકદમ ડિટેલમાં વ્યવસ્થિત આપણે એને સમજ્યા છે. કોઈ પણ કાર્ય થાય ત્યારે એના મેઇન બે કારણ હોય છે. કયા બે કારણ છે મેઇન? એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. નિમિત્ત કારણ કોને કહેવાય? કે જે સ્વયં કાર્યરૂપે તો ન પરિણમે, પણ જ્યારે ઉપાદાન પોતે કાર્યરૂપે પરિણમતું હોય ત્યારે જેના પર અનુકૂળ હોવાનો આરોપ આવે છે તેને નિમિત્ત કારણ કહેવાય છે. એટલે જ્યારે કાર્ય થઈ રહ્યું છે ત્યારે આજુબાજુ કયા દ્રવ્ય મોજૂદ છે અને એમાંથી કોના ઉપર આરોપ આપી શકાય, બસ એને નિમિત્ત કારણ કહેવાય છે. હવે ઉપાદાન કારણ કોને કહેવાય? કે જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાન કારણ કહેવાય છે. જે પદાર્થમાં કાર્યરૂપે પરિણમવાની વર્તમાન પર્યાયમાં શક્તિ છે અને એ શક્તિ પ્રગટ થઈને એ કાર્યરૂપે પરિણમે છે, એ પર્યાયને જ કાર્ય કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? ઉપાદાન જે દ્રવ્ય છે એ ઉપાદાન દ્રવ્યના બે પાર્ટ. એક પાર્ટ કયો છે? કે એ દ્રવ્યની ત્રિકાળી શક્તિ, એ દ્રવ્યની ત્રણેય કાળ, એ કાર્યરૂપે પરિણમવાની શક્તિ હોવી. જો આ તો ખાલી એની પોટેન્શિયલ બતાવે છે. કોઈ દ્રવ્યમાં પોટેન્શિયલી એવી તાકાત હોવી કે એ ત્રણેય કાળ એ રૂપે પરિણમી શકે છે, એને ત્રિકાળી ઉપાદાન કહેવાય છે. અને એ દ્રવ્યમાં એ સમયે એ કાર્યરૂપે પરિણમવાની શક્તિ હોવી, એને ક્ષણિક ઉપાદાન કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? એક દ્રવ્યની ત્રિકાળી શક્તિ અને એક દ્રવ્યની ક્ષણિક શક્તિ. હવે દ્રવ્યની એ ક્ષણિક શક્તિને કારણે દ્રવ્ય એ રૂપે પરિણમ્યું, દ્રવ્ય એકચ્યુઅલી એ રૂપે પરિણમ્યું, એને કહેવાય કાર્ય. બરાબર, તો આ આપણે એના જુદા જુદા ટાઈપ જોઈ. ક્ષણિક ઉપાદાનના પણ બે પ્રકાર છે, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય વિશિષ્ટ દ્રવ્ય. એટલે કે આ જે પર્યાય થવાની છે એની જસ્ટ પહેલાની પર્યાય ત્યાં સુધી દ્રવ્ય પહોંચ્યું અને આ જે એકચ્યુઅલ પર્યાયમાં કાર્ય થવાનું છે એ કાર્યને અનુકૂળ એની પૂર્વ ક્ષણવર્તી પર્યાય સુધી એ પહોંચ્યું. બરાબર, એને કહેવાય અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય. અને એ દ્રવ્યની એ સમયે એ કાર્યરૂપ પરિણમવાની યોગ્યતા, એને કહેવાય તત્ સમયની યોગ્યતા. બરાબર, આ તો આપણે ડિટેલમાં જોયું. જો એના પછી આપણે 4:17, 4:18 આપણે ઉત્પાદન અને વ્યય, ઉત્પાદ અને વ્યય એના માધ્યમથી આપણે આ ઉપાદાન નિમિત્ત સંબંધને આપણે જોયું. કેવી રીતના જોયું કે જો ઉત્પાદન કોને કહેવાય? ઉત્પાદ. ઉત્પાદ એટલે નવી પર્યાયનું ઉત્પન્ન થવું, બરાબર. તો આ જે ત્રિકાળી ઉપાદાન છે, એ ત્રિકાળી ઉપાદાન તો ધ્રુવ પદાર્થ છે, એ તો ત્રણેય કાળ એવો ને એવો રહેવા વાળો પદાર્થ છે. એ પદાર્થમાં એ કાર્યરૂપે પરિણમવાની શક્તિ તો છે, પણ એ જે દરેક સમય પરિણમન જે થાય છે એ ત્રિકાળી ઉપાદાનનું કાર્ય નથી, એ તો પર્યાયનું કાર્ય છે, બરાબર. ત્રિકાળી ઉપાદાન એટલે કે એ દ્રવ્યમાં પોટેન્શિયલી એવી શક્તિ હોવી, બરાબર. ઓકે, હવે ક્ષણિક ઉપાદાન એટલે શું? કે દર સમયે દ્રવ્યમાં જે પરિણમન થાય છે. દર સમય પરિણમનનો મતલબ શું? કે જૂનું પરિણમન ગયું, નવું પરિણમન આવ્યું. આ નવું આવ્યું એ પણ જશે અને એના પછીનું પરિણમન આવશે. તો દર સમયે આ જે ચેન્જ ઓવર થાય છે, તો એ ચેન્જ ઓવર બે પ્રકારે થાય, બે પ્રકાર જ હોવા જોઈએ, એક પ્રકારે ન થઈ શકે. શું છે બે પ્રકાર? કે જૂનું ગયું અને નવું આવ્યું. તો જે નવું આવ્યું એને કહેવાય ઉત્પાદન અથવા ઉત્પાદ, અને જે જૂનું ગયું એને કહેવાય વ્યય અથવા સંહાર, બરાબર. આની આપણે ડિટેલમાં ચર્ચા થઈ ગઈ. એના પછી આપણે 419, 20 અને 21 આ ત્રણ ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ જોયા હતા. આપણે શું જોયું? 419માં સમર્થ કારણ કોને કહે છે? સમર્થ કારણની શું પરિભાષા કીધી? સમર્થ કારણની એકચ્યુઅલી બે રીતે પરિભાષા કીધી. જો એકચ્યુઅલ ડેફિનેશન શું છે? કે પ્રતિબંધનો અભાવ છે અને બધા જ સહકારી સમસ્ત સામગ્રીઓનો સદભાવ છે. એટલે કે નિમિત્ત પણ મોજૂદ છે, એ ઉપાદાનની ત્રિકાળી શક્તિ પણ છે અને એ સમયની યોગ્યતા પણ છે, અને સાથે કાળલબ્ધિ બી આવી ગઈ છે, હોનાર પણ છે. તો બધું જ મોજૂદ હોવાથી કાર્ય તે સમયે થાય જ છે, માટે એને સમર્થ કારણ કહેવાય છે. ખ્યાલ આવ્યો? જ્યારે બધા કારણ મોજૂદ હોય અને કાર્ય થાય જ, તો એને સમર્થ કારણ કહેવાય છે. હવે સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો એમાં સેકન્ડ પરિભાષા આવે છે કે ભાઈ એકચ્યુઅલી ક્ષણિક ઉપાદાન જ્યારે હોય છે, એટલે કે એ સમયની એ પર્યાયની યોગ્યતા તૈયાર થઈ ગઈ, તો ત્રિકાળીમાં તો શક્તિ હતી જ અનાદિકાળથી, માટે એ કંઈ લાવવાની જરૂર જ નથી. નિમિત્તનો કંઈ સેપરેટ પ્રયાસ કરવાનો નથી, કેમ કે જે સમયે કાર્ય થાય છે તે સમય આજુબાજુના દ્રવ્યમાંથી જ કોઈકને નિમિત્ત કહેવાય છે. એટલે ક્ષણિક ઉપાદાન મોજૂદ હોવાથી કાર્ય થાય જ છે, માટે ખરેખર ક્ષણિક ઉપાદાનને જ સમર્થ કારણ કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ આપણે લાસ્ટ ટાઈમ જોઈ લીધું. એના પછી આપણે શું જોયું? એના પછીના ક્વેશ્ચનમાં અસમર્થ કારણ કોને કહે છે? આપણે 420માં શું જોયું કે અસમર્થ કારણ કોને કહે છે? તો અસમર્થ કારણમાં આપણે શું જોયું કે ભિન્ન ભિન્ન પ્રત્યેક સામગ્રીને અસમર્થ કારણ કહે છે. કે જેવી રીતના ક્ષણિક ઉપાદાનની યોગ્યતા હજી નથી, ખ્યાલ આવ્યો ને, ક્ષણિક ઉપાદાનની યોગ્યતા નથી, ત્રિકાળી ઉપાદાન મોજૂદ છે, નિમિત્ત કારણ, નિમિત્ત એટલે કે આજુબાજુના પદાર્થો પણ મોજૂદ છે, તો પણ તેમને સમર્થ કહેવાતા નથી, તે બધા અસમર્થ છે. કાર્ય ઉત્પન્ન કરવા માટે ત્રિકાળી ઉપાદાન નિમિત્ત અસમર્થ છે, માટે એને અસમર્થ કારણ કહેવાય છે. જો આપણે જરાક એક ઉદાહરણથી ફરીથી જોઈ લઈએ એટલે આપણને વસ્તુ ક્લિયર થઈ જાય. માટીનો આપણે ઘડો બનાવવો છે, રેડ કલરની માટીનો ઘડો બનાવવો છે. તો જે રેડ કલરની માટી આપણે ખેતરમાં કે ક્યાંય હોય છે, ડ્રાય માટી, એમાં તો ઘડો બનવાની તાકાત ત્રણેય કાળ છે કે નહીં? એને ખાલી પ્રોપરલી તમે પ્રિપેર કરો માટીને અને એને શેપ આપો તો એમાંથી ઘડો બની શકે છે. માટે એમાં તાકાત ત્રણેય કાળ છે, એટલે એક ત્રિકાળી ઉપાદાન છે. અને કુંભાર ઘડો, અરે કુંભાર, એનું ચાક, એની બધા ઇક્વિપમેન્ટ, એ બધું પણ ત્રણેય કાળ મોજૂદ છે. ત્રણેય કાળ મોજૂદ છે એટલે કે જ્યારે કુંભાર ઘડો નથી બનાવતો ત્યારે પણ મોજૂદ છે કે નહીં? હવે સમજો, કુંભાર જમવા બેઠો હોય, કુંભાર જમવા બેઠો હોય એટલે ક્ષણિક ઉપાદાનની યોગ્યતા અત્યારે નથી, કેમ કે એ જમવામાં બિઝી છે, એ કંઈ ઘડો બનાવતો નથી. તો માટી ભલે એના એના પોટમાં જ પડી હોય, તૈયાર હોય કે ભાઈ ઘડો બનાવવા માટે, એના બધા કુંભારના ઇક્વિપમેન્ટ્સ પણ રેડી છે, પણ તો પણ એ ઘડો બનાવવા માટે સમર્થ નથી. કેમ સમર્થ નથી? કેમ કે એ સમયની માટીની ઘડા બનવા રૂપ યોગ્યતા હજી પ્રગટ નથી થઈ. ખ્યાલ આવ્યો કે નહીં? હવે સપોઝ આપણે એ માટીને હજી ફ્રેશ એમાં પાણી નાખીને તૈયાર કરી, પછી યુ હેવ ટુ વેઇટ ફોર સમ ટાઈમ સો દેટ વોટર ઇઝ અબ્ઝોર્બ્ડ ઇન ધ માટી. ખ્યાલ આવે છે કે નહીં? તો ઇફ યુ ડોન્ટ વેઇટ તો ઘડો બરાબર ન બને, એમાં થોડા પેચીસ આવી જાય. તો સપોઝ હવે યુ હેવ ગિવન ઇનફ ટાઈમ અને એ માટી ઇઝ સોફ્ટ અનફ અને નાઉ ઇટ ઇઝ રેડી. માટી જ્યારે રેડી થઈ એટલે કે ક્ષણિક ઉપાદાન કારણ રેડી થયું, તો માટીમાં ત્રિકાળી ઉપાદાન તો હંમેશાથી હતું, કુંભારને એના ઇક્વિપમેન્ટને બધા પણ હવે રેડી જ છે, એટલે હવે ત્યાં મૂકશે ને ઘડો બનાવશે એટલે ઘડો બની જશે. તો જ્યાં ક્ષણિક ઉપાદાન મોજુદ છે એટલે કે સમર્થ કારણ છે તો કાર્ય થાય જ છે, અને જ્યાં ક્ષણિક ઉપાદાન મોજુદ નથી તો ઇન્ડિવિજ્યુઅલી ત્રિકાળી ઉપાદાન અને નિમિત્ત ઉપાદાન હોવા છતાં, નિમિત્ત કારણ હોવા છતાં ઘડો બનતો નથી, માટે એને અસમર્થ કારણ કહેવાય છે. બરાબર, આટલી આપણી ચર્ચા થઈ ગઈ. એના પછી આપણે 421 પણ એક ક્વેશ્ચન જોઈ લીધો. તો 421 માં આપણે શું જોયું? જો 421 ક્વેશ્ચન છે, સાધકતમ કારણ કોને કહે છે? સાધકતમ એટલે કે આટલા બધા કારણ કીધા, નિમિત્ત કારણ કીધું, ત્રિકાળી ઉપાદાન કારણ કીધું, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય કીધી, તત્સમયની યોગ્યતા કીધી, આ બધામાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ કયું? કોઈ કાર્ય કરવું હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે સાધકતમ, એવું કયું કારણ છે કે જેને તમે સાધો તો કાર્ય થાય જ છે? તો આન્સર શું આપ્યો? કે ક્ષણિક ઉપાદાન એટલે એકચ્યુઅલી તત્સમયની યોગ્યતા, એ જ સૌથી વધારે સાધકતમ કારણ છે. કેમ? કેમ કે જ્યારે આ ક્ષણિક ઉપાદાન હોય છે ત્યારે કાર્ય થાય જ છે. જો ક્ષણિક ઉપાદાનની યોગ્યતાને સાધકતમ કારણ કહે છે. કેમ એવું કહે છે? કેમ કે જ્યારે એ ક્ષણિક ઉપાદાન કારણ મોજુદ છે એટલે કે એ રેડી થયું, ત્યારે ત્રિકાળી તો હતું જ અને નિમિત્ત તો પણ આજુબાજુ મોજુદ જ છે, કોઈકને પણ આરોપ આપી દેવામાં આવશે, એટલે આ લોકો કાંઈ વધારે ઇમ્પોર્ટન્ટ નથી, પણ ક્ષણિક ઉપાદાન ઇમ્પોર્ટન્ટ છે. એટલે ક્ષણિક ઉપાદાન જ્યારે છે મોજુદ ત્યારે કાર્ય થાય જ છે, માટે તેને સાધકતમ કારણ કહે છે. જો એની સાથે આપણે શું વાંચ્યું કે જીવ સંસાર દશામાં કે ધર્મ દશામાં એકલો પોતે જ પોતાનું કારણ છે, એકલો પોતે જ કારણ છે, અને અહીં પોતાના કારણ સાધન, સાધનને જ સાધકતમ એટલે ઉત્કૃષ્ટ કહે છે. જ્યારે જીવને પોતાનું કાર્ય કરવું હોય, જીવને પોતાનું સુખી થવારૂપ કાર્ય કરવું હોય, તો સુખી થવા માટે જો ફરીથી આપણે જીવ પર અપ્લાય કરીએ, ત્રિકાળી ઉપાદાન એટલે કે જીવની ત્રણે કાળ સુખી થવારૂપ શક્તિ તો મોજુદ જ છે, અનાદિકાળથી મોજુદ છે. આવું હોવા છતાં જીવ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે કે નહીં? ચાર ગતિરૂપ સંસારમાં નિરંતર પરિભ્રમણ કરે છે. કેમ કરે છે? કેમ કે નિમિત્ત કારણ એને કર્મ દુઃખી કરે છે એટલે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે? ના, જો જીવ પણ છે, કર્મ પણ છે, નથી એમ નથી, ચાર ગતિ પણ છે અને ચાર ગતિના દુઃખો પણ છે, પણ જ્યાં જીવની ક્ષણિક ઉપાદાન રૂપ યોગ્યતા એટલે કે જીવના જેવા ભાવો થાય, જીવના જેવા ભાવો થાય છે કે જેને કારણે એને એ ગતિનો બંધ થાય છે, તો એને કારણે જીવે એ ગતિરૂપ દુઃખનું દુઃખરૂપ કાર્ય ભોગવવું પડે છે. તો મેઇન મુખ્ય કારણ કયું થયું? જીવ ત્રિકાળી જીવ પોતે કે ચાર ગતિ કે કર્મ, અથવા એ જીવની એ જાત એ સમયે એ ભાવરૂપ પરિણમવાની શક્તિ. ખ્યાલ આવ્યો કે નહીં? જીવની એ સમયે એ ભાવરૂપ પરિણમવાની શક્તિ એનું ક્ષણિક ઉપાદાન. જ્યારે એને એ જાતનું ક્ષણિક ઉપાદાન છે તો એ જાતની ગતિઓમાં પરિભ્રમણ કરે જ છે, અને જ્યારે એને એ જાતની શક્તિ નથી તો એ જાતના પરિભ્રમણે કરતો નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો હવે જીવને મોક્ષ દશામાં અથવા સુખ દશામાં જવું હોય તો શું કરવું પડશે? કે મોક્ષ દશારૂપ ક્ષણિક ઉપાદાન અથવા સુખ દશારૂપ ક્ષણિક ઉપાદાન એણે તૈયાર કરવું પડશે. એ કેવી રીતના તૈયાર થશે? તો શાસ્ત્રમાંથી છ દ્રવ્ય સાત તત્વ આદિનું સ્વરૂપ બરાબર સમજીને હું જીવ જુદો છું અને પુદ્ગલ આદિ સમસ્ત અન્ય દ્રવ્ય અજીવ દ્રવ્ય જુદા છે. હવે હું જે જીવ છું એમાં મારામાં પણ જે રાગ દ્વેષ આદિ વિકારી ભાવો છે એ પણ ક્ષણિક દુઃખદાયક વિકારી ભાવો છે, એ પણ મારું સ્વરૂપ નથી એમ કરીને એને જુદા પાડવા. જુદા પાડવા એટલે જ્ઞાનમાં જુદા પાડવા. પછી જીવની જે જ્ઞાનની અવસ્થાઓ થાય છે ને એ પણ ક્ષયોક્ષમ રૂપ ઓછી વધારે જ્ઞાનની અવસ્થાઓ છે, એ પણ મારું એકચ્યુઅલી નેચરલ સ્વરૂપ નથી. નેચરલ સ્વરૂપ તો કેવું છે કે જેવું અર્યંત સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે. આમ જાણીને જીવે પોતાની ત્રિકાળી શક્તિને, આ ત્રિકાળી ઉપાદાનને જ્યારે જીવ જાણશે તો એનું ક્ષણિક ઉપાદાન તૈયાર થશે. ખ્યાલ આવે ને? જો જીવને મોક્ષ પ્રાપ્ત કરવા માટે જે ક્ષણિક ઉપાદાન તૈયાર કરવાનું છે એ ક્ષણિક ઉપાદાન તૈયાર કરવામાં ત્રિકાળી ઉપાદાનનો સૌથી મુખ્ય ઇમ્પોર્ટન્ટ કોન્ટ્રીબ્યુશન છે. ખ્યાલ આવ્યો ને? આ બીજા દ્રવ્યથી થોડું જુદું છે, બીજા દ્રવ્યથી થોડું જુદું છે. બીજા દ્રવ્યમાં શું છે, ક્ષણિક ઉપાદાનની તૈયારી થાય. ત્રિકાળીમાં તો શક્તિ હતી જ અને ક્ષણિકમાં તૈયારી થાય એટલે કામ થાય. પણ ક્ષણિકમાં તૈયારી કેવી રીતના થાય કે એ સમયે એ દ્રવ્યની યોગ્યતા પાકે ત્યારે થાય. પણ જીવમાં કેવું છે કે ક્ષણિકમાં તૈયારી ક્યારે થશે, એ સમયે એ જીવ દ્રવ્યની યોગ્યતા ક્યારે પાકશે કે જ્યારે એ જીવ દ્રવ્ય પોતાના ત્રિકાળી ઉપાદાનને જુએ, એને સમજે, એને પોતાનું માને, ત્યારે એની યોગ્યતા પાકે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો આ આપણે થોડું રિવિઝન કર્યું, હવે આપણે આગળ વધીએ છીએ. આજનો ટોપિક 422. જો જે ટોપિક આપણે અત્યારનો જોયો ને કે સાધકતમ, આપણે પહેલા શું જોયું, સમર્થ કારણ, અસમર્થ કારણ અને સાધકતમ કારણ. હવે એમાં જ આગળ કન્ટિન્યુ કરીએ છીએ. જો આપણે સમર્થ કારણ જે હતું 419 એની પરિભાષામાં આપણે શું જોયું હતું એક ફરીથી જરા જોઈ લઈએ. જો આ 419ની પરિભાષા, સમર્થ કારણ કોને કહે છે, તો એમાં શું કીધું હતું, પ્રતિબંધનો અભાવ તથા સહકારી સમસ્ત સામગ્રીઓનો સદભાવ, તેને સમર્થ કારણ કહે છે. પ્રતિબંધનો અભાવ એટલે દેર ઇઝ નો ઓબસ્ટ્રક્શન, કોઈ રોકનાર નથી અને બધી સહકારી સામગ્રી મોજૂદ છે. એટલે એકચ્યુઅલી આ ચાર્ટમાં આપણને શું કહે છે, આ નિમિત્તને સહકારી સામગ્રી કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? સહકારી સામગ્રી એટલે નિમિત્તાદી. તો ક્ષણિક ઉપાદાન તૈયાર થયું ત્યારે એને કોઈ ઓબસ્ટ્રક્ટ કરનાર નથી. હવે હવે એની તત્ સમયની યોગ્યતા પાકી ગઈ તો એ સમયે એનું કાર્ય થવાનું જ છે, બરાબર. અને સાથે બધી સહકારી સામગ્રીઓ મોજૂદ છે તો એને સહકારી કારણ કહેવાય છે. તો હવે આપણને 422માં એ જ પૂછે છે કે આ સહકારી કારણનો અર્થ શું. જો ફરીથી આપણે જોઈએ, જો 422 સહકારી કારણનો અર્થ શું, તેને દ્રષ્ટાંત આપીને સમજાવો. તો અહીંયા તો દ્રષ્ટાંતથી જ આપે છે, પછી આગળ 424માં એને ફરીથી ડેફિનેશનથી કહી દે છે. જો એટલે આપણે 422 ને 424 સાથે જ લઈ લઈએ. સહકારી કારણનો અર્થ શું, તેને દ્રષ્ટાંત આપીને સમજાવો. સ્વયમેવ જ ગમનાદિ ક્રિયારૂપ પ્રવર્તતા જે જીવ અને પુદ્ગલ તેને ધર્માસ્તિકાય સહકારી કારણ છે. જો અહીંયા ખાલી દ્રષ્ટાંત જ આપ્યું છે, ડેફિનેશન નથી આપી. નીચે ડેફિનેશન આપે છે 424માં. સહકારી કારણ કોને કહે છે, 424. સહકારી કારણ કોને કહે છે, તો નિમિત્ત કારણને સહકારી કારણ પણ કહે છે. ખ્યાલ આવી ગયો? સહકારી એટલે શું, સહકારીનો મતલબ શું? સહકારી શબ્દ એટલે એકોમ્પનિંગ. એકોમ્પનિંગ જે મેન દ્રવ્ય જ્યારે કાર્ય કરે છે ત્યારે એની એની સાથે રહેનારા બીજા દ્રવ્યો, એની સાથે રહેનારા બીજા કારણો, દ્રવ્ય નહીં પણ દ્રવ્યની પર્યાયો એમ, કે એની સાથે રહેનારા બીજા કારણો એને કહેવાય સહકારી. સહકારી એટલે સપોર્ટિંગ. સપોર્ટિંગ ઇઝ નોટ અ ગુડ વર્ડ, પણ એકોમ્પનિંગ એકચ્યુઅલી. ખ્યાલ આવ્યો કે નહીં? જ્યારે મેન મૂળ દ્રવ્ય કાર્ય કરે છે ત્યારે એની સાથે બીજા દ્રવ્યની જે પર્યાયો થાય છે એને સહકારી કહેવામાં આવે છે. કોઈ પણ અન્ય દ્રવ્ય, જે બીજું દ્રવ્ય, કાર્ય તો દ્રવ્યમાં પોતામાં જ થાય છે, એટલે દ્રવ્ય પોતે ઉપાદાન અને એની પર્યાય એનું કાર્ય. તો બીજા દ્રવ્યની પર્યાયને શું કહેવાય? બીજા દ્રવ્યની પર્યાયને નિમિત્ત કહેવાય છે. તો નિમિત્ત કારણને સહકારી કારણ કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો હવે એક પહેલું દ્રષ્ટાંત ઉપર જોઈ લઈએ, બીજું દ્રષ્ટાંત પછી નીચે જોશું આપણે. પહેલું દ્રષ્ટાંત શું આપ્યું? સ્વયમેવ જ ગમનાદી ક્રિયારૂપ પ્રવર્તા, જે જીવ અને પૂદગલ. જો જીવ અને પૂદગલ બે દ્રવ્ય છે ને, એ બે દ્રવ્યમાં ક્રિયાવતી શક્તિ નામનો ગુણ છે, બરાબર? જીવ અને પૂદગલ બે દ્રવ્યમાં ક્રિયાવતી શક્તિ એવો નામનો ગુણ છે. તો આપણે ચાર્ટમાં ફરીથી જઈએ તો જીવ અને પૂદગલ દ્રવ્ય અને એનો ક્રિયાવતી શક્તિ ગુણ, એ બે ત્રિકાળી ઉપાદાન. કેવી રીતના ત્રિકાળી ઉપાદાન? કેમ કે એ જીવ અને એનો ક્રિયાવતી શક્તિ નામનો ગુણ, એ શક્તિ તો ત્રણેય કાળ છે ને એનામાં. જીવ અને પૂદગલમાં આ શક્તિઓ તો ત્રણેય કાળ છે. જેવી રીતના હું આ જીવ અને આ શરીર, આ પૂદગલ પરમાણુઓ, એ બેમાં ગમન કરવાની શક્તિ છે કે નહીં? હું અહીંયાથી ઉભો થઈને જઈ શકું છું કે નહીં? તો જઈ શકું છું. પણ જ્યાં સુધી આપણે ચર્ચા ચાલે છે ત્યાં સુધી હું અહીંયા સામે બેઠો છું કે નહીં? તો જીવ અને પૂદગલમાં ક્રિયાવતી શક્તિ નામની શક્તિ તો ત્રણેય કાળ છે. એનું ગમન ક્યારે થાય છે? કે જ્યારે એની ક્ષણિક યોગ્ય ઉપાદાન કારણ ક્ષણિક યોગ્યતા થાય તૈયાર, ત્યારે ગમન કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? અત્યારના 10 થી 11 નો ક્લાસ છે, 11 વાગશે એટલે ગમન કરવાની યોગ્યતા થશે, તો અહીંયાથી ગમન કરશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો હવે જીવ પૂદગલ બે દ્રવ્ય અને એની ક્રિયાવતી શક્તિ, એ થયું ત્રિકાળી ઉપાદાન, બરાબર? હવે એની ગમન કરવાની શક્તિ ક્યારે થાય છે? કે જયારે ક્ષણિક ઉપાદાન તૈયાર થાય છે. તો સ્વયમેવ જ જીવ અને પૂદગલની એ શક્તિ થવી અને જીવ અને પૂદગલે ગમન કરવું. તો આ જયારે જીવ અને પૂદગલ ગમન કરે છે ત્યારે સાથે ધર્માસ્તિકાય એટલે કે ધર્મ દ્રવ્ય એ નિમિત્ત રૂપે મોજુદ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ધર્મ દ્રવ્ય એ એવો પદાર્થ છે કે જે સ્વયં ગતિ કરતા જીવ અને પૂદગલને ગમન કરવામાં સહાયક અથવા તો નિમિત્ત કારણ છે. એટલે જયારે જયારે ધર્મ દ્રવ્ય ન હોય ત્યારે ત્યારે જીવ અને પૂદગલનું ગમન થતું નથી, એવો જ નિયમ છે. પણ એનો મતલબ એમ નથી કે ધર્મ દ્રવ્ય જીવ અને પૂદગલને ગમન કરાવે છે. જીવ અને પૂદગલ સ્વયં પોતાની યોગ્યતાથી, પોતાની ક્ષણિક ઉપાદાનરૂપ યોગ્યતાથી ગમન કરે છે ત્યારે ધર્મ દ્રવ્યને સહકારી કારણ કહેવાય છે. ખ્યાલ આવે કે નહીં? સહકારી એટલે જ્યારે કોઈ દ્રવ્ય એકચ્યુઅલી પોતાનું કાર્ય કરતું હોય ત્યારે આજુબાજુ જે બીજા દ્રવ્ય હોય જેના પર આરોપ આપવામાં આવે તો એને સહકારી કારણ એટલે નિમિત્ત કારણ કહેવામાં આવે છે. તેમાં તેનું કારણ પણ એટલું જ છે કે જ્યાં ધર્માદિક દ્રવ્ય હોય ત્યાં જ ગમનાદિ ક્રિયારૂપ જીવ પૂદગલ પ્રવર્તે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જ્યારે કોઈ અરિયંત ભગવાન પોતાનો યોગ નિરોધ કરીને સિદ્ધ દશા પ્રગટ કરે છે તો એમને ઉર્ધ્વગમન, જીવ જે શુદ્ધ જીવ થયો, સિદ્ધ જીવ, એને ઉર્ધ્વગમન સ્વભાવ છે. તો સ્વભાવથી જ એ જીવ ઊંચો ઊંચો જાય છે. ખ્યાલ આવે છે ને? તો લોકના અગ્રભાગ સુધી ઊંચો જાય છે, પછી ત્યાં આવીને અટકી જાય છે. કેમ અટકી જાય છે? તો જો નિમિત્તના આરોપથી એમ કહેવાય કે ભાઈ હવે આગળ ધર્મ દ્રવ્ય નથી, એટલે ત્યાં આવીને અટકી જાય. ખ્યાલ આવે છે? આ તો નિમિત્તના આરોપથી ઉપચાર કરવાની પદ્ધતિ છે. બાકી ખરી રીતે શું થયું કે ભાઈ હવે એ જીવની એટલી જ ક્ષણિક ઉપાદાનની યોગ્યતા હતી કે સિદ્ધ શિલા પર આવીને અટકી ગયા. ખ્યાલ આવે છે કે નહીં? તો આરોપથી કહેવાય કે ભાઈ સહકારી કારણનો અભાવ છે એટલે હવે આગળ ગમન કરતા નથી, અને સહકારી કારણનો સદભાવ હતો એટલે લોકના અગ્રભાગ સુધી ગમન એમણે કર્યું. ખ્યાલ આવે છે? આ કોઈ બીજાના આરોપિત કથન, કોઈ બીજાના એંગલથી આરોપ કરવાની પદ્ધતિ, એને કહેવાય નિમિત્ત નૈમિત્તિક સંબંધ. ખ્યાલ આવ્યો કે નહીં? ખરેખર નિમિત્તથી કાર્ય થતું નથી, પણ બોલવાની એવી પદ્ધતિ છે. જો આ ધ્યાન રાખવું, કન્ફ્યુઝ થવું નહીં. આપણે આ નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં છે ને બોલવું કંઈક અને માનવું કંઈક એવી પદ્ધતિ આ વ્યવહારની છે. ખ્યાલ આવે છે ને? નિશ્ચય વ્યવહાર સાંભળ્યું હશે ને. નિશ્ચય એટલે કે જેવી વસ્તુ છે જેવું કાર્ય થાય છે એને એવું ને એવું કહી દેવું. જીવે પોતાની યોગ્યતાથી પોતાનું કલ્યાણ કર્યું, ખ્યાલ આવે છે, એને નિશ્ચયનું કથન કહેવાય. અને વ્યવહાર કોને કહેવાય? કોઈ બે દ્રવ્યને જોડીને વાત કરવી અથવા કોઈ એક દ્રવ્યને ડિવાઈડ કરીને વાત કરવી એને વ્યવહાર કહેવાય છે. કેમ કે કાર્ય એકચ્યુઅલી એવી રીતના થતું નથી, કાર્ય એકચ્યુઅલી એક દ્રવ્ય પોતાનું જ કાર્ય કરે છે અને એને નિશ્ચય કહેવાય. પણ આ તો લોક વ્યવહારમાં ખાલી એમ કહેવાની પદ્ધતિ છે કે ભાઈ દેવશાસ્ત્રના ગુરુના નિમિત્તથી જીવનું કલ્યાણ થયું. તો દેવશાસ્ત્ર ગુરુ જુદા દ્રવ્ય, આ જીવે જેણે પોતાનું કલ્યાણ કર્યું એ જુદો દ્રવ્ય. પણ ઉપાદાનને એટલે કે પોતાના જીવને અને નિમિત્તને એટલે દેવશાસ્ત્ર ગુરુને જોડીને આરોપિત કથન કરવું કે નિમિત્તને કારણે કાર્ય થયું એને વ્યવહાર, એને ઉપચાર, એને ખાલી લોક પદ્ધતિ કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા પણ એ જ પદ્ધતિ છે કે સહકારી કારણ એટલે કે જે કારણ આજુબાજુ હતું, જે નિમિત્ત આજુબાજુ હતા એના અપેક્ષિત વાત કરવી કે ભાઈ એને કારણે કાર્ય થયું એને કહેવાય સહકારી કારણ. જેવી રીતે અહીંયા કેમ કહેવાય કે ધર્માસ્તી કાયથી સિદ્ધ ભગવાનની ઉર્ધ્વગમન રૂપ ક્રિયા થઈ. ખ્યાલ આવ્યો કે નહીં? તો સહકારી કારણ કોને કહેવાય? કે નિમિત્ત કારણને સહકારી કહેવાય છે. ચલો આપણે 424 પણ સાથે જોઈ લઈએ કેમ કે એ કનેક્ટેડ છે. 424 શું કહે છે? સહકારી કારણ કોને કહે છે? તો નિમિત્ત કારણને સહકારી કારણ કહે છે. જો અહીંયા સેકન્ડ એક્ઝામ્પલ આપે છે, આપણે પહેલું તો જોયું. પહેલું શું જોયું? કે ભાઈ જીવ અને પુદ્ગલ ગમન કરે છે તો ધર્મદ્રવ્ય સહકારી છે. હવે અહીંયા સેકન્ડ જોઈએ. દ્રષ્ટાંત: અગાતી કર્મના ઉદયના નિમિત્તથી શરીરાદીનો સંયોગ થાય છે. મોહ કર્મના ઉદય થતા શરીરાદિકનો સંયોગ આકુળતાનું બાહ્ય સહકારી કારણ છે. જો હું જીવ પદાર્થ એક, મારી સાથે બીજા અનંત કર્મ પરમાણુઓ રહેલા છે. એ અનંત કર્મ પરમાણુઓનો અમુકનો ઉદય થાય છે, ઉદય એટલે ખરીને નીકળી જાય છે, અમુકનો નવાનો બંધ થાય છે કે નવા બંધ આવીને એની સાથે જોડાઈ જાય છે. ખ્યાલ આવે છે? હવે એ કર્મ પરમાણુઓની સાથે બીજા અનંત પરમાણુઓ જે ઔદારિક પરમાણુઓ છે જેનાથી આ શરીર બને છે. ખ્યાલ આવ્યો કે નહીં? હું જીવ જુદો પદાર્થ, એની ઉપર અનંત કર્મ પરમાણુઓ જુદા, એની ઉપર બીજા અનંત ઔદારિક પરમાણુઓ જેનાથી આ શરીરનો બંધ થાય છે જુદા. હવે જયારે ઓલા અમુક કર્મ પરમાણુ ખરી ગયા, ઉદયમાં આવ્યા અને સાથે એ જ સમયે આ નવા શરીરના પરમાણુ બંધાયા, તો એમ આરોપ અપાયો કે ભાઈ ઓલા કર્મ પરમાણુને કારણે આ બંધાયા. એ કઈ ઓલાને કારણે બંધાયા નથી, બંધાયા તો જાતે પોતાની શક્તિથી શરીરાદીના પરમાણુઓ. આરોપ આવ્યો આ કર્મ પર, જેવી રીતના પહેલા સહકારી કારણ કીધું હતું ને એવી જ રીતે. તો કર્મનો ઉદય એ આ શરીરના પરમાણુના બંધમાં સહકારી કારણ છે એમ આરોપ આપવામાં આવ્યો. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે, હવે એની સાથે જ અહીંયા બીજા આ એક અગાતી કર્મ એટલે કે નામ કર્મનો ઉદય થયો ત્યારે શરીરના પરમાણુના બંધનરૂપ આરોપ આવ્યો. હવે બીજું કર્મ જે મોહનીય કર્મ, ઘાતી કર્મ છે, એ ઘાતી કર્મનો ઉદય થયો ત્યારે જીવના ભાવોમાં, જો આ પહેલા નામ કર્મનો ઉદય આવ્યો ત્યારે શરીરના પરમાણુઓના બંધમાં નિમિત્ત પણાનો આરોપ આવ્યો. એટલે કાર્ય કેમાં થયું? કે શરીરના પરમાણુના બંધનું. અને આરોપ સેના પર આવ્યો? નામ કર્મ પર. હવે બીજું મોહનીય કર્મ પર આરોપ આવે છે. સેનો આરોપ આવશે? કે ભાઈ જીવ જે પદાર્થ છે એ જીવને આકુળતાનું બાહ્ય સહકારી કારણ છે. આકુળતા એટલે કે અંદર જીવને જે ભાવો થયા ને, જીવને ભાવ થયા ને, આ મારું શરીર છે, મારા શરીરમાં રોગ આવ્યો, મારા શરીરમાં સુખ આવ્યું, એ બધા જે જીવના ભાવો થાય છે એ અહીંયા કર્મ ફરે છે મોહનીય કર્મ, અને ત્યાં જીવના ભાવો થાય છે. બે ક્રિયા સ્વતંત્ર છે. સ્વતંત્ર હોવા છતાં ભાઈ જીવના ભાવ એમ જ કહેતા કંઈ સમજાતું નથી. એટલે શું આરોપ આવ્યો? કે ભાઈ ત્યાં મોહનીય કર્મ ફર્યા ને એટલે અહીંયા જીવના ભાવ થયા. ખ્યાલ આવે છે? આ સમજાવવાની એક પદ્ધતિ છે કેમ કે જીવના ભાવ બધા સમાન એક રૂપ દેખાય છે. જયારે કર્મમાં 8 જાતના કર્મ છે, ઘણા વેરિએશન છે, એને વેરિએશનથી જીવના ભાવને સમજાવવાની પદ્ધતિ. ખ્યાલ આવ્યો કે નહીં? તો જીવના ભાવ એ ઉપાદાન, ક્ષણિક ઉપાદાનને કારણે થનારી જીવની ક્રિયા, જીવનું કાર્ય. અને સાથે આરોપ સેના પર આવ્યો? નિમિત્ત મોહનીય કર્મ પર આરોપ આવ્યો. એટલે મોહનીય કર્મને અને નામ કર્મને સહકારી કારણ કીધા. આ બે કાર્ય કીધા ને, એક શરીરનું બંધાવવું એક કાર્ય, એમાં નામ કર્મને આરોપ આપીને સહકારી કીધું. અને અહીંયા જીવના ભાવ એ ભાવમાં મોહનીય કર્મને સહકારી કહીને એના પર આરોપ આપ્યો. ખ્યાલ આવ્યો કે નહીં? જો હવે એને સમજાવે છે. અંતરંગ મોહના ઉદયથી, અંતરંગ મોહના ઉદયથી એટલે કે જીવમાં ઉદયથી રાગાધિક થાય અને બાહ્ય અગાતી કર્મના ઉદયથી રાગાધિકના કારણરૂપ શરીર આદિકનો સંયોગ થાય. જો અંતરંગમાં જીવના ભાવ થયા, એ ભાવ એટલે રાગ થયા, અને એનો આરોપ પેલા કર્મ પર આવ્યો, મોહનીય કર્મ પર, એ એક કાર્ય થયું. બીજું કાર્ય શું થયું? કે અહીંયા શરીરના પરમાણુઓ બંધાયા અને ત્યાં નામ કર્મ પર આરોપ આવ્યો. ખ્યાલ આવે છે ને? હવે એમાં બેમાં પેલા કર્મ કોમન ફેક્ટર છે, એ કોમન ફેક્ટરને જરાક એક સેકન્ડ સાઈડ પર મૂકો તો શું થયું? કે ભાઈ આ શરીરના પરમાણુઓ અને મોહનીય ભાવ એને પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહી દીધો. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના આપણે શું કરીએ મેથેમેટિક્સમાં કરીએ ને, કે ભાઈ એ ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ, એટલે એ ઇઝ પ્રપોર્શનલ ટુ બી. ઇન્વર્સલી નહીં, ડાયરેક્ટલી પ્રપોર્શનલ સમજો. એ ઇઝ પ્રપોર્શનલ ટુ બી અને બી ઇઝ પ્રપોર્શનલ ટુ સી. એનો મતલબ શું થયો? કે એ ઇઝ પ્રપોર્શનલ ટુ સી. ખ્યાલ આવે ને? વચમાંથી આ બી કોમન ફેક્ટર હતું, એ સાઈડ પર મૂકી દીધું. એવી જ રીતે અહીંયા જીવના ભાવ અને મોહનીય કર્મને નિમિત્ત અને કર્મનું આવવું અને નામ કર્મને નિમિત્ત. હવે નામ કર્મને મોહનીય કર્મને પણ જુદા ન પાડતા એક કર્મ કેટેગરી કરી નાખો. તો જીવના ભાવને કર્મને નિમિત્ત, શરીરના આવવાને ને કર્મને નિમિત્ત, તો કર્મને સાઈડ પર કરો. તો જીવના ભાવ અને શરીરના આવવાને નિમિત્ત. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે જીવના મોહરૂપ ભાવ એને આ શરીરના પરમાણુનું આવવું એ નિમિત્ત સંબંધ થયો, એટલે એને સહકારી કારણ કહી દેવામાં આવ્યું. ફરીથી વાંચીજો. અંતરંગ મોહના ઉદયથી રાગાદી ભાવ થયા, બરાબર? આ રાગાદી ભાવ થયા જીવમાં. અને બાહ્ય અગાતી કર્મના, એટલે કર્મના ઉદયના નિમિત્તથી રાગાદિકના કારણરૂપ શરીર આદિકનો સંયોગ થયો, એ કર્મના નિમિત્તથી શરીરનો સંયોગ થયો, અને એ જ સમયે જીવને મોહના ભાવ થયા, ત્યારે આકુરતા ઉપજે છે. તો મોહનો ઉદય નાશ થતા, મોહનો ઉદય નાશ થવા છતાં પણ અગાતી કર્મનો ઉદય રહે છે. હવે જ્યાં જીવને મોહ થયો અને આ બાજુ શરીરના પરમાણુઓ બંધાયા, તો શરીરના પરમાણુને અને મોહને, એટલે મોહ ઉપાદાન, એ જીવ ઉપાદાન, મોહરૂપ કાર્ય થવું એક કાર્ય, અને સાથે શરીરના પરમાણુનું બંધાવવું એ નિમિત્ત, એટલે સહકારી, બરાબર છે? હવે નેક્સ્ટ ટોપિક કે છે, નેક્સ્ટ ટોપિક શું કે છે? કે જ્યારે જીવ તો છે, ત્રિકાળી ઉપાદાન તો છે, પણ ક્ષણિક ઉપાદનમાં જો મોહ થાય જ નહીં, મોહ થાય જ નહીં, તો પેલા શરીરના પરમાણુ જે આવે છે એને નિમિત્ત પણ કહેવાતા નથી. ખ્યાલ આવે છે ને? જો જ્યારે કાર્ય થયું ક્ષણિક ઉપાદાનને કારણે, જો જ્યારે ક્ષણિક ઉપાદાનને કારણે કાર્ય થયું ત્યારે અન્ય દ્રવ્ય પર નિમિત્તપણાનો આરોપ આવ્યો. એટલે જ્યારે જીવમાં મોહ થયો તો એ તો ઉપાદાનનું કાર્ય થયું, તો હવે નિમિત્ત કોના પર આપવો એ આરોપ ગોતવા માંડ્યા. તો પહેલા મોહનીય કર્મ પર આપ્યો હતો, પછી એનાથી પણ સ્થૂળ કરીને શરીરના પરમાણુ પર આરોપ આપવામાં આવ્યો, બરાબર? હવે મોહ થયો જ નથી સમજો, મોહ છે જ નહીં, તો કર્મનો ઉદય પણ હોય અને શરીરના પરમાણુ પણ આવતા હોય તો પણ એને આરોપ આપી શકાતો નથી, કેમ કે કાર્ય જ નથી થયું, માટે આ બધા સહકારી કારણ થતા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જો એ હવે સેકન્ડ સેન્ટેન્સમાં કહે છે, મોહનો ઉદયનો નાશ થવા છતાં ઘાતી અઘાતી કર્મનો ઉદય રહે છે. આ મોહનો નાશ થયો, કર્મનો ઉદય છે, પણ તે આકુરતા ઉપજાવી શકતો નથી, કેમ કે હવે મોહ નથી, તો કર્મનો ઉદય છે, શરીરના પરમાણુઓ પણ છે, પણ એ કંઈ આકુરતા જીવને ઉપજાવી શકતા નથી, કેમ કે ઉપાદાનમાં કાર્ય થતું જ નથી. તો માટે હવે અમને सहकारी कारण कहवाता नहीं, परंतु पूर्वे आकुरता ने सहकारी कारण रूप हतो माटे अघाती कर्म नो नाश पण आत्मा ने इष्ट ज छे। ए तो हवे डिटेल थयो, ख्याल आव्यो के नहीं के ओलाने सहकारी कारण कहवातुं नथी, बस एटलू समझो। जो अहीं विशेष जरा टिप्पणी के छे, अहीं द्रव्य मोह कर्मना उदय ने अंतरंग अने शरीर आदि ने बाह्य सहकारी कारण कया। जो जीव नो मोह जे हतो ए जीवना मोह ने अपने बे निमित्त कीधा जुदा जुदा, ख्याल आव्यो के नहीं। सौथी पहला मोहनीय कर्मना उदय ने निमित्त कीधो तो एटले एने सहकारी कारण कीधु, पछी एनाथी थोड़ू स्थूल कर्यु अने बार शरीर आदि परमाणु ने निमित्त कीधु, ओलू कर्म कर्म साइड पर करीने तो शरीर ना परमाणु ए थोड़ू स्थूल थयु, तो ओला मोहनीय कर्म जे हता एने अंतरंग निमित्त कहेवायु, અને આ થોડું વધારે સ્થૂળ થઈ ગયું એટલે એને બાહ્ય અથવા બહિરંગ નિમિત્ત કહેવાય છે। નિમિત્તના બે પ્રકાર, અંતરંગ નિમિત્ત અને બહિરંગ નિમિત્ત, આપણે આ જ ચેપ્ટરમાં આગળ જોઈ લીધું છે। તો અંતરંગ નિમિત્ત કોને કહેવાય કે જે નિયમરૂપ નિમિત્ત હોય જ, જ્યારે કાર્ય થતું હોય ત્યારે ઓલું હોય જ, તો એને અંતરંગ નિમિત્ત કહેવાય। બહિરંગ નિમિત્ત કોને કહેવાય કે જ્યારે કાર્ય થતું હોય ત્યારે આ હોય પણ ને ન બી હોય। तो अहिया जीव ने मोहरूप परिणाम थाय छे त्यारे त्यां मोहनीय कर्म होय ज छे, माटे एने अंतरंग निमित्त कह्युं, अने साथे साथे शरीर ना परमाणु नुं आववुं थाय भी छे, नथी भी थतुं, नथी थतुं एटले कि कोई अन्य कर्म ने कारणे थाय छे, तो त्यां एने शरीर आदि ने बहिरंग निमित्त कह्युं। आकुरतामां ए बंने निमित्त कारणो छे, आ जीवना मोहरूप आकुरतामां बंने निमित्त कारण छे, एटले बंने निमित्त छे एटले बंने ने सहकारी कारण कहेवाय छे। ख्याल आवे छे के नहीं? जो लेट्स टेक अ स्टेप बैक, अत्यार सुधी आपणे शुं वात करी आजना आखा क्लासमां, आपणे 422 थी शुरू कर्युं ने, 422 अने 424 बे क्वेश्चन आपणे जोया। ए क्वेश्चन एना उपर हता के सहकारी कारण कोने कहे छे, एनो एक वन लाइन आंसर आपणे शुं आप्यो के निमित्त कारण ने सहकारी कारण कहेवाय छे, के ज्यारे कार्य थाय छे उपादानमां ત્યારે અન્ય પદાર્થ જે ત્યાં મોજૂદ છે, જે અકોમ્પનીંગ છે, જે ખાલી ત્યાં હાજર છે, તો એને સહકારી કારણ કહી દેવામાં આવે છે। ખ્યાલ આવ્યો કે નહીં? તો એ સહકારી કારણને સમજવા માટે આપણે બે દ્રષ્ટાંત જોયા। એક તો જીવ અને પુદ્ગલ ગમન કરે છે તો ધર્મ દ્રવ્ય સહકારી છે, બરાબર। અને સેકન્ડ કે જ્યારે જીવમાં મોહ ઉત્પન્ન થાય છે તો આ બાજુ મોહનીય કર્મ અથવા આ શરીર આદિના પરમાણુઓ એ બે સહકારી નિમિત્ત કારણ છે, બરાબર। આટલું શોર્ટમાં આપણે ફરીથી રિવિઝન કરી લીધું, આપણે અત્યાર સુધી જોયું એ। હવે ચલો આગળ વધીએ, આપણે 423 જે સ્કીપ કરી નાખ્યો હતો એને જરા જોઈ લઈએ। જો આ એક નવો કોન્સેપ્ટ છે પાછો, અન્વય કારણ કોને કહે છે। જો આપણે વાત શેની ચાલે છે, આનો બિગર સ્કેલ કે કાર્ય અને એના કારણો, બરાબર। એક કાર્ય થાય છે અને એના કારણો, એના મુખ્ય બે કારણ, નિમિત્ત અને ઉપાદાન। હવે એના જ જુદા જુદા નામ તરીકે સમર્થ કારણ, અહીંયા ક્ષણિકમાં સમર્થ કારણ કીધું, અસમર્થ કારણ કીધું, પછી નિમિત્તને સહકારી કારણ કીધું, હવે એવું જ એક નવો વર્ડ કે છે અન્વય કારણ કોને કહેવાય, ખ્યાલ આવે છે કે નહીં? તો જો આન્સર શું આપે છે, સમ્યક દ્રષ્ટિ સાધક અવસ્થામાં चारित्र गुणना परिणमन में मिश्र दशा हो, शुद्ध दशा ते उपादान कारण है, ते समय अविना भावे रहता शुभ भाव निमित्त होवा अन्वय कारण कहे, बराबर। जो हवे आमा घणा बधा पॉइंट्स आपणे जोवा माटे छे, सौथी पहेलू शुं जोवा माटे छे के शुद्ध दशा ए उपादान कीधु, શુભ ભાવ એ નિમિત્ત કીધા, અને નિમિત્ત ઇઝ સેમ એઝ અન્વય કારણ કીધું, બરાબર। સૌથી પહેલું અન્વય કારણ એટલે શું કે ભાઈ નિમિત્ત કારણનું જ બીજું નામ એ અન્વય કારણ છે, નિમિત્ત કારણનું જ બીજું નામ એ અન્વય કારણ છે, ખ્યાલ આવ્યો કે નહીં? જો આપણે આમાં કંઈક જોયું પણ હતું મારા ખ્યાલથી, હવે ચાર્ટમાં દેખાતું નથી પણ ક્યાંક તો વાંચ્યું હતું આપણે મારા ખ્યાલથી। ચાલો હશે, અત્યારના મળતું નથી પણ આપણે આમાં જ ક્યાંક વાંચ્યું હતું કે ભાઈ અન્વય કારણ કહેવાય છે, બરાબર। હવે અન્વય કારણનો મતલબ શું એ જરા સમજી લઈએ. જો સમય સાજી પરમાગમ છે ને, એમાં બે શબ્દ છે, અન્વય અને વ્યતિરેક. અન્વય અને વ્યતિરેક પેલા આ બે શબ્દના મેઇન સંસ્કૃત મિનિંગ જરાક આપણે સમજી લઈએ તો એનાથી આપણને બહુ ક્લિયર થઈ જશે. વ્યતિરેક એટલે શું? વ્યતિરેક એટલે જુદા જુદા, જુદા જુદા, ખ્યાલ આવે. અન્વય એટલે શું? સમૂહ રૂપે, સાથે. અન્વય એટલે સાથે, વ્યતિરેક એટલે જુદા જુદા. બરાબર, આટલું ક્લિયર થઈ ગયું. અન્વય એટલે સાથે, વ્યતિરેક એટલે જુદા જુદા. હવે અહીંયા શું કહે છે? અન્વય કારણ. અન્વય કારણ એટલે શું? કોઈ એવી દશા જેમાં બે અવસ્થા સાથે રહેતી હોય એને અન્વય કહેવાય છે. કોઈ એવી દશા જેમાં બે અવસ્થા સાથે રહેતી હોય એને અન્વય કહેવાય. બરાબર. હવે જો સમ્યક દ્રષ્ટિ સાધક અવસ્થા, આપણી અવસ્થા કઈ છે કે જેમાં બે સિચ્યુએશન સાથે રહેવાની છે? તો સમ્યક દ્રષ્ટિ જીવ છે જેની સાધક અવસ્થા ચાલુ છે. બરાબર. એટલે જીવને હવે મિથ્યા દર્શન નથી, મિથ્યા દર્શનનો ત્યાગ કરીને સમ્યક દર્શન જીવ થયો છે. પણ હજી મોક્ષમાં પણ પહોંચી નથી ગયો, હજી વચમાં છે, એટલે સાધક જીવ છે. બરાબર, ક્લિયર થઈ ગયું કે નહીં? જો સમ્યક દ્રષ્ટિ છે એટલે સાવ મિથ્યા દ્રષ્ટિ પણ નથી, અને સાધક છે એટલે સાવ મોક્ષમાં પણ પહોંચી નથી ગયા, એટલે વચમાં છે. હવે વચમાં હોય તો એને શું હોય કે એને બેવ કોમ્બિનેશન છે. એને જે મિથ્યા દર્શનથી આગળ વધ્યા એટલો એમને શુદ્ધ ભાવ છે. શુદ્ધ ભાવ, શુદ્ધ ભાવ એટલે શું? કે જે મોક્ષ માર્ગ, મોક્ષ માર્ગમાં આગળ વધ્યા, ખ્યાલ આવ્યો કે નહીં? અને મોક્ષમાં નથી પહોંચ્યા એટલે એટલું હજી લિમિટેશન પણ છે કે નહીં? તો એ લિમિટેશન શું છે? એમના શુભ ભાવ. જે જીવને અશુદ્ધ ભાવ, અશુદ્ધ ભાવના બે પ્રકાર, શુભ ભાવ અને અશુભ ભાવ, ખ્યાલ આવે છે કે નહીં? તો એ જીવને હજી એટલો શુભ ભાવ બાકી છે એ તેમનું લિમિટેશન છે. અને જેટલો શુદ્ધ ભાવ પ્રગટ થયો એટલું એડવાન્સમેન્ટ છે, ખ્યાલ આવે ને? જેટલો શુદ્ધ ભાવ છે એટલું મિથ્યા દર્શનમાંથી એડવાન્સમેન્ટ છે, અને જેટલો શુભ ભાવ બાકી છે એટલું જે મોક્ષમાંથી લિમિટેશન છે. હવે મારો ક્વેશ્ચન તમને એમ છે કે જે જીવની સાધક અવસ્થા છે, એ સાધક અવસ્થાનો મેઇન ભાવ કયો? એમાં મેઇન ભાવ એટલે કે જેનો મેઇન, એમ કહીએ ને કે વોટ ઇઝ ધ મેઇન રીઝન જેને કારણે સાધકમાં પહોંચ્યા છે, કે એમનો શુદ્ધ ભાવ જે પહેલા મિથ્યા દર્શન અવસ્થામાં હતા ત્યાંથી જે આગળ વધ્યા, એ આગળ વધ્યા તો જેટલો શુદ્ધ ભાવ પ્રગટ થયો એ તો એમનો મેઇન ભાવ છે. પણ સાથે આ શુભ ભાવ રહેલો છે, એ શુભ ભાવ એ સહકારી ભાવ છે, એ એમને હજી મોક્ષ દશા નથી એટલે એટલો સાથે છે. બાકી એમનું મેજરમેન્ટ કેવી રીતના થાય છે જીવનું, કે શુદ્ધ ભાવ કેટલો છે અને હવે કેટલો આગળ વધશે, ખ્યાલ આવ્યો કે નહીં? તો જે બાકીનો શુભ ભાવ છે એ સહકારી ભાવ છે, નિમિત્ત ભાવ છે, માટે એને અવિના ભાવ, અન્વયરૂપ ભાવ કહેવાય છે. અવિના ભાવ નહીં, અન્વયરૂપ ભાવ કહેવાય છે, ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના કે કોઈ જીવે, સમજો દાદરા ચડવાના હોય, દાદરા ચડવાના હોય તો નીચેથી શરૂ કર્યો, અડધે સુધી પહોંચ્યા, હવે બાકીના અડધા બાકી છે, તો એમનું મેજરમેન્ટ કેવી રીતના થાય? કે ભાઈ અડધે પહોંચી ગયા, અડધા બાકી છે એમ ન કહેવાય. હવે અહીંયાથી ઉપર ચડશે અને ઉપર સુધી પહોંચશે એટલે એમના દાદરા પૂરા થશે, ખ્યાલ આવ્યો કે નહીં? એવી જ રીતે જીવને શુદ્ધ ભાવ પ્રગટ થયો છે, હવે એમાં આગળ વધશે અને પૂર્ણતા પ્રાપ્ત કરશે એટલે મોક્ષમાં જશે. તો એની સાથે સહકારી બીજો જે ભાવ રહેલો છે એવો શુભ ભાવ, એને અન્વય ભાવ કહેવાય છે. એટલે અન્વય ભાવ કહો કે સહકારી ભાવ કહો કે નિમિત્ત ભાવ કહો, ઇટ ઇઝ ધ સેમ થિંગ. ક્લિયર થયું કે નહીં? જો આપણે બીજું એનું દ્રષ્ટાંત વાંચીએ છીએ. મહાવ્રત ધાર્યા વિના સકલ ચારિત્ર કદી પણ હોય નહીં, માટે એ વ્રતોને, મહાવ્રતોને અન્વયરૂપ કરણ જાણીને કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેને ચારિત્ર કહ્યું છે. જો સમજીએ, કોઈ જીવને સમ્યક દર્શન પ્રગટ થયું, સમ્યક દર્શન પ્રગટ થયા પછી એ જીવનો વૈરાગ્ય ભાવ હજી અંદરથી વધ્યો એટલે એ જીવને વ્રતો લેવાનો ભાવ ઓટોમેટિકલી થયો. બરાબર, તો એ જીવે વ્રતો લીધા અને હવે મુનિ દશા લીધી, 28 મૂળ ગુણનું પાલન કરે છે, સાથે 5 મહાવ્રતોનું પાલન કરે છે. બરાબર, આ 5 મહાવ્રતોનું પાલન ભલે કરે છે, પણ એ જીવને ખરી ભૂમિકા એ સેનાથી ગણાય કે એ જીવને જેટલું અંદરથી વૈરાગ્ય વધ્યું છે, અંદરના ભાવો કેટલા વધારે શુદ્ધ થયા, એનાથી એ જીવનું મેઝરમેન્ટ છે. હવે એની સાથે સાથે હજી જેટલું લિમિટેશન છે, એટલા લિમિટેશનમાં તે આ 5 મહાવ્રતોનું પાલન કરે છે, એટલે એ શુભ ભાવ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ 5 મહાવ્રત એમને પાળવાનો જે ભાવ છે, એવો શુભ ભાવ એને અન્વય ભાવ અથવા નિમિત્ત ભાવ કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે એ નિમિત્ત ભાવ ખરેખર ચારિત્ર નથી. ખરેખર ચારિત્ર એટલે કે જીવના શુદ્ધ પરિણામ, જેટલી જીવની પોતામાં લીનતા છે, એ જ એમનો ચારિત્ર ભાવ છે. પણ સાથે સાથે પેલા હોય છે, એટલે સાથે હોય છે માટે એમાં ઉપચાર કરીને કહેવાય છે કે ભાઈ આ મહાવ્રતને પણ ચારિત્ર કહી દેવામાં આવે છે. ખ્યાલ આવ્યું કે નહીં? જો આગળ વાંચે, જેમ અર્યંત દેવાદિકનું શ્રદ્ધાન થતા તો સમ્યક તો હોય વા ન પણ હોય, કે જેવી રીતના અર્યંત ભગવાન છે એ જ સાચા ભગવાન છે, જીવની શુદ્ધ દશા આવી જ હોવી જોઈએ, એવો નિર્ણય મિથ્યા દ્રષ્ટિને પણ હોય છે અને સમ્યક દ્રષ્ટિને પણ હોય છે. પણ જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એને તો એવો જ નિર્ણય હોય છે, અને જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે એને એવો નિર્ણય હોય પણ અથવા ન પણ હોય. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ જ અહીંયા કહે છે, પરંતુ અર્યંત દેવાદિકના શ્રદ્ધાન થયા વિના તત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યક તો કદી હોય નહીં. એટલે જેને સમ્યક તો હોય એને સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન હોય જ છે, પણ જેને સમ્યક તો ન હોય એને સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન હોય પણ અને ન પણ હોય. જેવી રીતના અન્ય ધર્મના કોઈ લોકો છે તો એને સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન ન હોય. આપણે જૈન ધર્મી છે તો સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન તો થયું, આગળ જઈને સમ્યક દર્શન હવે થશે. ખ્યાલ આવે છે કે નહીં? માટે અર્યંતાદિકના શ્રદ્ધાનને અન્વયરૂપ કારણ જાણીને કારણમાં કાર્યનો ઉપચાર કરી એ શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું. એટલે જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એ સમ્યક દ્રષ્ટિ જીવને સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન હોય જ છે, એટલે એને સહકારી જાણીને, એને એકોમ્પનીંગ જાણીને, જે સાચું શ્રદ્ધાન અંદરથી જીવનું હતું એની સાથે આ પણ હોય છે એમ જાણીને પેલા અન્વયને પણ નિમિત્તને પણ કારણ જાણી, કારણનો ઉપચાર કરીને એને અન્વયરૂપ કારણ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? ફરીથી, અન્વયરૂપ કારણ એટલે કે જે એકચ્યુઅલ કારણ છે એની સાથે રહેનારું બીજું, એટલે કે નિમિત્ત એટલે કે સહકારી, એને પણ અન્વય કારણ કહેવામાં આવે છે. બરાબર, તો જો આપણે 423 જોયું, 422 424 પહેલા જોયા, હવે આપણે આગળ 425 ક્વેશ્ચન જોઈએ છે. જીવને બીજા દ્રવ્યનો ઉપકાર કરે છે એવું કથન તત્વાર્થ સૂત્રમાં આવે છે, એનો શું અર્થ? તત્વાર્થ સૂત્રમાં શું આવ્યું? કે ભાઈ જીવ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્ય ઉપકાર કરે છે. પહેલા તો સૌથી પહેલા જો આવું ક્યારેક વાક્ય આવે તો સૌથી પહેલો બેઝિક સિદ્ધાંત પહેલા વિચાર કરો. બેઝિક સિદ્ધાંત શું છે? કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. બરાબર, જ્યારે આ સિદ્ધાંતનો વિચાર કર્યો તો હવે આપણને આચાર્ય ભગવાનનું જ સ્ટેટમેન્ટ છે કે ભાઈ જીવ દ્રવ્યને બીજા દ્રવ્ય ઉપકાર કરે છે. તો હવે આપણને ઊંડો વિચાર થાય કે ભાઈ અહીંયા ઉપકાર કરે છે એમ કહે છે તો કયા એંગલથી લખ્યું હશે, કયા એંગલથી લખ્યું હશે? કેમ કે આચાર્યને પણ ખબર છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈક કરતું નથી, પણ તો પણ લખ્યું છે કે ઉપકાર કરે છે, તો કયા એંગલથી લખ્યું હશે? એટલે ઊંડો વિચાર કરતા એમ પછી ખ્યાલમાં આવે છે કે જ્યારે જ્યારે જીવ દ્રવ્ય પોતાનું કાર્ય કરે ત્યારે અન્ય દ્રવ્ય ત્યાં મોજૂદ હોય છે, મોજૂદ હોય છે એટલે એને પણ નિમિત્ત કારણ કહી દેવામાં આવે છે. અને નિમિત્ત કારણ કહેવામાં આવે છે માટે એને ઉપચારથી મુખ્ય કારણ પણ કહી દેવામાં આવે. ઘણી વાર ખ્યાલ આવે છે ને કે ભાઈ કર્મના નાશને કારણે જીવને કેવલ જ્ઞાન પ્રગટ થયું, એમ પણ કહી દેવામાં આવે. પણ એમ કહેવામાં આવે ત્યારે પાછળ શું મીનિંગ છે આપણે સમજી લેવો જાતે. ખ્યાલ આવે છે કે નહીં? જો એનો આન્સર જોઈએ, શ્રી પરમાત્મ પ્રકાશ અધ્યાય બે ગાથા નંબર 26-27 માં એવી મતલબે એટલે કે આવા મિનિંગે કહ્યું છે કે પરદ્રવ્યો જીવને ઉપકાર કરે છે. આ પરમાત્મ પ્રકાશ એ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે પરદ્રવ્ય જીવને ઉપકાર કરે છે, તે વ્યવહાર કથન છે. ખ્યાલ આવે? વ્યવહાર કથન એટલે કે ખરેખર ઉપકાર કરતા નથી. જો કેટલું ક્લિયરલી લખ્યું છે, તે વ્યવહાર કથન છે. એનો મતલબ કે ખરેખર અન્ય દ્રવ્ય જીવને ઉપકાર કરતા નથી, પણ સ્વસંવેદન લક્ષણથી વિરુદ્ધ વિભાવ પરિણતિમાં રત થયેલા જીવને તેજ નિશ્ચયથી દુઃખના કારણ એટલે કે નિમિત્તના કારણ છે. એટલે શું કહે છે કે જીવનું ખરેખરું લક્ષણ શું હતું? તેણે પોતાના આત્મામાં સ્વસંવેદનમાં જ રત રહેવું જોઈતું હતું, પોતાના આત્મામાં જ લીન રહેવું જોઈતું હતું, પણ એવું જીવ રહી ન શક્યો. રહી ન શક્યો તો શું થયું કે અંદર આત્મામાં ન રહી શક્યો તો ઓટોમેટિકલી બહાર અન્ય પદાર્થમાં એનું ધ્યાન ગયું, અને અન્ય પદાર્થમાં ધ્યાન ગયું એટલે એ જીવને દુઃખ ઉત્પન્ન થયું. એ દુઃખ ઉત્પન્ન થયું તો એનું કારણ કોણ? ખરેખર તો કારણ પોતે જ કે પોતાના આત્મામાં રહી ન શક્યો અને એનું લક્ષ્ય બહાર ગયું, એનું ધ્યાન બહાર ગયું. પણ ઉપચારથી, એક વ્યવહારથી, એક કહેવા માટે એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ જે બહારના દ્રવ્ય છે એ જીવના દુઃખનું કારણ છે. ખરેખર એ કારણ છે જ નહીં, ખરેખર એને કારણ કહેવું એ ખોટું છે. ખરેખર તો જીવ પોતે જ પોતાના દુઃખનું કારણ છે, પણ એવો એક લોક વ્યવહાર, એક ઉપચાર કર્યો કે ભાઈ અન્ય પણ એના દુઃખના કારણ છે. જો આ ગાથાના મથાળા નીચે મુજબ છે. મથાળા એટલે કોઈ પણ ગાથા લખે ને આચાર્ય ભગવાન, તો એની જે ટીકા કરે, ટીકા એટલે ડિટેલ કોમેન્ટ્રી કરે, તે કોમેન્ટ્રી ગાથાની નીચે કરે, પણ એ ગાથાની ઉપર એક ટાઇટલ સ્ટેટમેન્ટ પણ આ પહેલા આપી દે. ખ્યાલ આવે છે? એટલે ટાઇટલ સ્ટેટમેન્ટમાં એ ગાથામાં શું કહેવામાં આવે છે એ શોર્ટમાં એક લાઇનમાં આખો એનું મિનિંગ કહી દેવામાં આવે. ખ્યાલ આવે છે? તો અહીંયા એ જ કહે છે કે પરમાત્મ પ્રકાશ જે ગ્રંથ છે એની ઈ ગાથાઓ કે જ્યાં એમ કીધું છે કે પરદ્રવ્ય જીવને ઉપકાર કરે છે, એનું પહેલા ટાઇટલ શું છે એ જોઈએ. તો બે કન્ઝિક્યુટિવ ગાથાઓ છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ 26-27 ઉપર ગાથા કીધી ને, 26-27 ગાથા, એના ટાઇટલ્સ છે. ટાઇટલ્સ છે તો જો 26 ગાથાનું ટાઇટલ શું છે? હવે જીવને વ્યવહાર નહીં વડે અન્ય પાંચ દ્રવ્યો ઉપકાર કરે છે. જો કેટલું ક્લિયરલી છે, જીવને આ વર્ડને ભૂલી જાઓ એક સેકન્ડ માટે. હવે જીવને અન્ય પાંચ દ્રવ્યો ઉપકાર કરે છે. કયા અન્ય પાંચ દ્રવ્યો? ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશને કાળ. કોઈ આ વ્યવહાર નહીં શબ્દનો મિનિંગ ન જાણે તો આખો ગોટાળો થઈ જાય. શું ગોટાળો થાય? કે ભાઈ જો જીવને પાંચ દ્રવ્ય ઉપકાર કરે છે એટલે પાંચ દ્રવ્ય જ જીવને દુઃખી સુખી કરાવે છે. ખ્યાલ આવે છે ને? પછી એ જીવે એને આ વ્યવહાર નહીં શબ્દ વાંચ્યો ને વિચાર કર્યો તો ખબર પડી, ઓ વ્યવહાર નહીં એટલે ખાલી કેઝ્યુઅલી એમ કીધું છે, એકચ્યુઅલી કઈ અન્ય દ્રવ્ય એને ઉપકાર કરતા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? આખો મિનિંગ ઊંધો થઈ ગયો. પાંચ દ્રવ્ય તેને ઉપકાર કરે છે એમ કહે છે, તથા તેઓ જીવને નિશ્ચયથી દુઃખના કારણ છે એમ પણ કહે છે. જો વ્યવહાર નહીં એમ કહે છે કે નિશ્ચયથી દુઃખના કારણ છે. બોલો, નિશ્ચયથી એટલે કે અન્ય પાંચ દ્રવ્ય જીવને ખરેખર દુઃખના કારણ છે એવું વ્યવહાર નહીંથી કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે બ્રેકેટની અંદર એમ કે +25 અને બ્રેકેટની બહાર માઇનસ સાઇન મૂકી દે તો એનો શું મતલબ? કે એકચ્યુઅલી તો તમારું ટોટલ નેગેટિવ જ છે. ખ્યાલ આવ્યો છે ને? એવી રીતના ખરેખર દુઃખના કારણ છે એમ કહ્યું, પણ કેવી રીતના કહ્યું? કે વ્યવહાર નહીં એટલે કે એકચ્યુઅલી દુઃખના કારણ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જો 26માં આ એસ્ટાબ્લિશ કર્યું એમ કીધું કે ભાઈ અન્ય દ્રવ્ય દુઃખના કારણ છે પણ વ્યવહાર નહીં, બરાબર. હવે 27માં શું કીધું? હવે પરદ્રવ્યનો સંબંધ નિશ્ચય નહીંથી દુઃખનું કારણ છે એમ જાણીને હે જીવ, શુદ્ધ આત્માની પ્રાપ્તિરૂપ મોક્ષ માર્ગમાં સ્થિત થા. શું કહે છે? હવે શું કહે છે? જો પરદ્રવ્ય સંબંધ, પરદ્રવ્યનો સંબંધ જ નિશ્ચયથી દુઃખનું કારણ છે. જે જીવે ઉપર પાંચ દ્રવ્ય સાથે સંબંધ એસ્ટાબ્લિશ કર્યો ને કે ભાઈ હું જીવ, હું દુઃખી થાઉં છું કોને કારણે? કે આ પાંચ દ્રવ્યને કારણે, એ પાંચ દ્રવ્યો મને ઉપકાર કરે છે. એટલે જીવે પોતે અને પેલા પાંચ દ્રવ્ય સંબંધ એસ્ટાબ્લિશ કર્યો ને, એટલે હવે અહીંયા સેકન્ડ ગાથામાં તરત જ એને નિગેટ કરી દે છે. શું નિગેટ કરે છે? કે આ પરદ્રવ્ય સાથે જે સંબંધ એસ્ટાબ્લિશ કર્યો ખરેખર એ જ દુઃખનું કારણ છે. જો પહેલા ઉપર કેવી રીતના કીધું હતું કે વ્યવહાર નહીંથી પાંચ દ્રવ્ય સાથે સંબંધ એસ્ટાબ્લિશ કર્યો, અહીંયા શું કહે છે? નિશ્ચય નહીંથી એ પાંચ દ્રવ્ય સાથેનો સંબંધ દુઃખનું કારણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે ખરેખર જીવને આ પાંચ દ્રવ્ય સાથેનો જે સંબંધ એસ્ટાબ્લિશ થાય છે એના જ્ઞાનમાં એ જ ખરેખર દુઃખનું કારણ છે. બાકી ખરેખર જીવ પોતાનું કાર્ય કરવા માટે સંપૂર્ણ રીતે સમર્થ છે. પોતે જ દુઃખી થાય છે પોતાના દોષથી, અને પોતે જ સુખી થાય છે એ દોષનું નિવારણ કરીને. ખ્યાલ આવે ને? જ્યારે જીવ એવું માને તો એને સુખ પ્રગટ થાય છે. એમ જાણીને હે જીવ, શુદ્ધ આત્માની પ્રાપ્તિરૂપ મોક્ષ માર્ગમાં સ્થિત થા. શું કહે છે? એમ જાણીને હે જીવ, તો આ પરદ્રવ્ય પર તારું ડિપેન્ડન્સ નહીં રાખ. એ પરદ્રવ્ય પર ડિપેન્ડન્સ ન રાખ અને મોક્ષ માર્ગમાં એટલે કે પોતાના જ આત્મામાં લીન થવામાં સ્થિત થા. ખ્યાલ આવે છે ને? તો જો આ ગાથા, આ ગાથાઓ અને તેની ટીકા મુમુક્ષુએ ખરેખર વાંચવા લાયક છે એ આપણે વાંચવી જોઈએ. જો આગળ એક 426 પણ જોઈ લઈએ, નાનો જ ક્વેશ્ચન છે, એક મિનિટમાં જોઈ લઈએ. જો 426 શું કહે છે? કાર્ય ઉપાદાન કારણ સદ્રશ, એટલે કે જેવું થાય છે, કે નિમિત્ત કારણ સદ્રશ જેવું થાય છે, કે બંને જેવું થાય છે. જો ફરીથી આ ચાર્ટમાં આપણે શું જોયું હતું? કાર્યના કેટલા કારણ છે? બે કારણ, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. તો નિમિત્ત કોને કીધો હતો? કે જે સ્વયં કાર્યરૂપ ન પરિણમે પણ કાર્યની ઉત્પત્તિમાં મોજૂદ હોવાનો, એટલે કે કાર્યની ઉત્પત્તિ થવામાં આરોપ જેના પર આવે. અને ઉપાદાન કારણમાં શું કીધું હતું? કે જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે એને ઉપાદાન કારણ કહેવાય છે. તો હવે તમે જ કહો, આ કાર્ય કોના જેવું હોવું જોઈએ? નિમિત્ત જેવું, ઉપાદાન જેવું, કે બંને જેવું? હા, જો નિમિત્ત જેવું તો નથી. કેમ નિમિત્ત જેવું નથી? કેમ કે નિમિત્ત જ કોને કહેવાય? કે જે પદાર્થ સ્વયં કાર્યરૂપ નથી પરિણમતો. હવે નિમિત્ત જ્યારે સ્વયં કાર્યરૂપ નથી પરિણમ્યો તો કાર્ય નિમિત્ત જેવું કેવી રીતના હોય? ન જોઈએ ને? એટલે નિમિત્ત જેવું તો કાર્ય નથી, બરાબર? અચ્છા, હવે કાર્યના બે કારણ કીધા, નિમિત્ત અને ઉપાદાન. તો કાર્ય બેવ જેવું હોવું જોઈએ. નિમિત્ત અને ઉપાદાન મળીને તો કાર્ય થાય છે કે નહીં? ના, મળીને પણ નથી થતું. તો કાર્ય કોના જેવું છે? કાર્ય ઉપાદાન જેવું છે. કેમ? જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે છે તેને જ ઉપાદાન કારણ કહેવાય છે. એટલે કાર્ય એ ઉપાદાનની જ પર્યાય છે. એ કાર્ય એ ઉપાદાનની જ પર્યાય છે. તો નિમિત્ત શું છે? ભાઈ, નિમિત્ત તો અન્ય દ્રવ્ય છે જે ત્યાં ખાલી મોજૂદ હતું. ખ્યાલ આવે છે ને? લોકમાં 6 દ્રવ્ય છે અને બધા જ દ્રવ્ય દરેક સમયે દરેક ક્ષેત્રમાં મોજૂદ છે. તો જ્યારે કોઈ એક દ્રવ્યનું કાર્ય થયું તો ત્યાં અન્ય દ્રવ્ય પણ મોજૂદ હોય છે કે નહીં? તો મોજૂદ છે, માટે એને નિમિત્ત કહેવામાં આવે છે. પણ કાર્ય જે થયું એ તો ખરેખર ઉપાદાન રૂપ જેવું જ થયું. જો આપણે અહીંયા આન્સર વાંચીએ, ઉપાદાન કારણ સદ્રશ્યમ કાર્યે ભવતી, અર્થાત ઉપાદાન કારણ જેવું કાર્ય થાય છે. જો હિન્દી સમયસાર, આનું રેફરન્સ હિન્દી સમયસાર શ્રી જયસેન આચાર્ય કૃત ટીકા, એમાં પાનું 191, 192, 204, 304 અને 476 તથા પરમાત્મ પ્રકાશનો અધ્યાય 2 ગાથા 21 એની ટીકા પાના નંબર 191 આ બધી જગ્યાએ તમને આપણને મળી જશે. સેકન્ડ પોઈન્ટ જોઈ લઈએ, ઉપાદાન કારણ જેવું કાર્ય થાય છે માટે નિમિત્ત કારણ જેવું કે બંને જેવું કોઈ કાર્ય થતું નથી. સદ્રશ એટલે સરખું, જેવું, સમાન. જો એક આપણે એક વસ્તુ જરાક ફરીથી સમજી લઈએ, વિશ્વના 6 પદાર્થો દરેક જગ્યાએ મોજૂદ છે, બરાબર? સમજો કે જીવ જીવના દ્રવ્ય ગુણ પર્યાય અને પુદ્ગલ પુદ્ગલના દ્રવ્ય ગુણ પર્યાય. હવે કાર્ય કોને કહેવાય? ઉપાદાન જે દ્રવ્ય છે એની પર્યાય ને કાર્ય કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? જો ઉપાદાન એના દ્રવ્ય અને ગુણ જે ત્રણેય કાળ એ પર્યાય રૂપે થવાની શક્તિ, એ તો એનું ત્રિકાળી ઉપાદાન. એ સમયે એ પર્યાય થવી, એ સમયે એ પર્યાય થવાની યોગ્યતા, એને કહેવાય ક્ષણિક ઉપાદાન. અને અન્ય દ્રવ્ય એની વર્તમાન પર્યાય, એને કહેવાય નિમિત્ત. ખ્યાલ આવ્યો કે નહીં? ત્રિકાળી ઉપાદાન, એની યોગ્યતા એ ક્ષણિક ઉપાદાન, એ સમય પર્યાય થઈ એ કાર્ય, અને અન્ય દ્રવ્યની પર્યાય એ નિમિત્ત. માટે કાર્ય શું છે? એ ત્રિકાળી ઉપાદાન રૂપ દ્રવ્ય, એની એ સમયે એ પર્યાય રૂપ થવાની યોગ્યતા, એમાં એ સમયે એ પર્યાય થવી એ કાર્ય. તો અન્ય દ્રવ્યને નિમિત્ત કહેવાય, અન્ય દ્રવ્યની વર્તમાન પર્યાયને નિમિત્ત કહેવામાં આવે છે. માટે આપણે શું જોયું? કે કાર્ય કોના જેવું હોય? કે ઉપાદાન કારણ જેવું જ હોય. એ રીતે આપણે આજે 422 થી લઈને 426 ક્વેશ્ચનના આન્સર જોયા. હવે આગળ આપણે 427 થી હજી 435 જેવા ક્વેશ્ચન છે, થોડા બાકી છે. માગેલથી એક બે ક્લાસમાં આપણે આ ચેપ્ટર પૂરું કરશું. જીનવાણી સુધી. હે જીનવાણી ભારતી, તોહી જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા દે તો. બોલો જીનવાણી માતનો જય હો. જય જીનેન્દ્ર બધાને.